એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપની ભાષામાં. નમસ્કાર. આજે આપણે જેમની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ છે ડેસિડેરિયસ ઇરેસમસ ઓફ રોટરડેમ. સમયગાળો લગભગ 1466 થી 1536.
હા, જેમને આપણે માનવતાવાદીઓના રાજકુવાર તરીકે પણ ઓળખીએ છીએ. ડચ પુનર્જાગરણના એક મોટા ગજાના માનવતાવાદી, ધર્મશાસ્ત્રી અને કટાક્ષકાર પણ.
બરાબર. અને એમનો સમય એટલે યુરોપ માટે ભારે ઉથલપાથલનો સમય નહીં. પુનર્જાગરણ એક તરફ, ધાર્મિક સુધારણા બીજી તરફ.
એકદમ. પુનર્જાગરણ કળા, સાહિત્ય, જ્ઞાન બધું જ બદલી રહ્યું હતું. અને ધાર્મિક સુધારણા એટલે સીધો ચર્ચની સત્તાને પડકાર. ઉપરથી પેલી પ્રિન્ટિંગ પ્રેસ આવી ગઈ.
ઓ હા, એનાથી તો વિચારો ફેલાવવાની ગતિ જ બદલાઈ ગઈ હશે.
અરે અભૂતપૂર્વ. એટલે સ્થાપિત વ્યવસ્થા સામે અસંતોષ પણ વધતો ગયો. ઇરેસમસ આ બધી આમ બૌદ્ધિક અને સાંસ્કૃતિક ગતિવિધિને સાક્ષી પણ હતા અને તેમાં સક્રિય પણ હતા.
એમનું પોતાનું જીવન પણ કંઈ ઓછું નાટકીય નહોતું. એમના પિતા પાદરી હતા અને
ઇરેસમસ એમના અનૌરસ સંતાન હતા.
હા.
અને નાની ઉંમરે જ માતા પિતા ગુમાવ્યા.
અચ્છા, એટલે અનાથ થયા, પછી અનિચ્છાએ પાદરી બનવું પડ્યું. પણ એમનું જીવ તો બીજે હતો એમને.
બિલકુલ. એમનો સાચો લગાવ તો પુસ્તકો, અભ્યાસ, જ્ઞાન એ બધામાં જ રહ્યો. અને એમાંથી જન્મ્યું ખ્રિસ્તી માનવતાવાદ.
ખ્રિસ્તી માનવતાવાદ એટલે શું?
એટલે પ્રાચીન ગ્રીક અને લેટિન સાહિત્યનું જે શાણપણ હતું, જે જ્ઞાન હતું, એને ખ્રિસ્તી ધર્મના મૂળ સિદ્ધાંતો સાથે જોડવાનો પ્રયાસ. એમનો મુખ્ય આગ્રહ હતો એડ ફોન્ટેસ.
એડ ફોન્ટેસ?
હા, એટલે કે મૂળ સ્ત્રોતો તરફ પાછા ફરો. ચર્ચની સદીઓ જૂની પરંપરાઓ કે પછીના વિદ્વાનોના અર્થઘટનો કરતા સીધા બાઇબલના મૂળ ગ્રીક અને હિબ્રુ પાઠો જુઓ, એનો અભ્યાસ કરો.
પણ એ સમયે આ વિચાર ક્રાંતિકારી નહીં ગણાયો હોય? પેલું ક્લાસિકલ જ્ઞાન અને ખ્રિસ્તી શ્રદ્ધા વચ્ચે સંઘર્ષ નહીં થયો હોય?
થયો જ હશે, ચોક્કસ થયો હતો. પણ ઇરેસમસનો હેતુ ધર્મને નકારવાનો નહોતો. એ તો ધર્મને વધુ શુદ્ધ, વધુ બૌદ્ધિક અને આમ આંતરિક અનુભૂતિ પર આધારિત બનાવવા માંગતા હતા.
એટલે એમણે ખ્રિસ્તના દર્શનનો વિચાર આપ્યો, ફિલોસોફિયા ક્રિસ્ટી.
બરાબર. એમને કહ્યું કે સાચો ધર્મ એટલે બાહ્ય કર્મકાંડો કે વિધિવિધાનો નહીં, પણ ઈસુના જે સરળ નૈતિક ઉપદેશો છે એને જીવનમાં ઉતારવા, આંતરિક પવિત્રતા કેળવવી. એમના પુસ્તક પેલું એન્કિરીડિયન મિલિટિસ ક્રિસ્ટિયાની,
હા, હેન્ડબુક ઓફ અ ક્રિશ્ચિયન નાઇટ,
હા, એમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે મુકાય છે.
હવે એમના સૌથી પ્રખ્યાત કામ પર આવીએ, મૂર્ખતાની પ્રશંસા, ધ પ્રેઝ ઓફ ફોલી.
હા,
1511. એ તો બહુ જ જાણીતું છે.
અરે હા, અને શું ગજબનું કટાક્ષ છે. જાણે મૂર્ખતા પોતે જ બોલી રહી હોય અને સમાજ, દરબારીઓ, વિદ્વાનો અને ખાસ તો ચર્ચના પાદરીઓ બધાના દંભ અને ભ્રષ્ટાચારની મજાક ઉડાવે.
એની શૈલી ખરેખર ધારદાર હતી. કહેવાય છે કે એનો વિચાર એમને ઘોડેસવારી વખતે આવેલો.
હા, એવી વાત છે કે આલ્પ્સ ઓળંગતી વખતે એમને આ વિચાર સ્ફૂર્યો હતો.
પણ કદાચ એનાથી પણ વધુ ક્રાંતિકારી કામ તો પેલું 1516નું નોવમ ઇન્સ્ટ્રુમેન્ટમ ગણાય ખરું ને? નિશંકપણે ગ્રીક ભાષામાં નવા કરારનું પહેલું મુદ્રિત સંસ્કરણ અને સાથે એમનો પોતાનો સુધારેલો લેટિન અનુવાદ પણ.
એનું શું મહત્વ હતું?
અરે બહુ મોટું. એ સમયે ચર્ચ ફક્ત લેટિન વલ્ગેટ અનુવાદને જ પ્રમાણભૂત ગણતું હતું. ઇરાસમસે મૂળ ગ્રીક લખાણ બધા માટે ઉપલબ્ધ કરાવ્યું. એનાથી બાઇબલના અર્થઘટન પર ચર્ચનો જે ઇજારો હતો એને સીધો પડકાર મળ્યો.
એટલે સામાન્ય લોકો અને વિદ્વાનો સીધા મૂળ ગ્રંથ સુધી પહોંચી શક્યા.
બરાબર. અને આ જ કામે પછી માર્ટિન લ્યુથરના જર્મન અનુવાદ હોય કે અંગ્રેજી કિંગ જેમ્સ વર્ઝન, એ બધા માટેનો પાયો નાખ્યો.
જો કે આટલા સુધારાની વાત કરવા છતાં એમણે લ્યુથરની જેમ ચર્ચ સાથે સંપૂર્ણ સંબંધ તોડી ન નાખ્યો, એ થોડું સમજાવો ને.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. ઇરાસમસ સુધારા ઇચ્છતા હતા, પણ ચર્ચની અંદર રહીને શાંતિથી. એમને ક્રાંતિ નહોતી જોઈતી. જ્યારે લ્યુથરે મુક્તિ માટે ફક્ત શ્રદ્ધા પર ભાર મૂક્યો અને માનવ ઇચ્છાશક્તિને લગભગ નકારી કાઢી,
ત્યારે ઇરાસમસે શું કહ્યું? ઇરાસમસે ડી લિબેરો આર્બિટ્રિયો એટલે કે ઓન ધ ફ્રીડમ ઓફ ધ વિલમાં માનવની સ્વતંત્ર ઇચ્છા અને નૈતિક જવાબદારીનો બચાવ કર્યો. એમણે લ્યુથરના નિયતિવાદનો વિરોધ કર્યો.
અચ્છા, પેલો પ્રીડેસ્ટિનેશનનો સિદ્ધાંત.
હા, એટલે આ મુદ્દે બંને વચ્ચે ભારે મતભેદ થયો અને સંબંધ તૂટી ગયો. પણ ઇરાસ્મસ છેવટ સુધી કેથોલિક ચર્ચમાં જ રહ્યા.
ભલે એમણે લુથરનો રસ્તો ન લીધો, પણ એમનો પ્રભાવ તો યુરોપભરમાં ફેલાયો. એમના પુસ્તકો તો કહેવાય છે કે બેસ્ટસેલર હતા.
હા, ખૂબ વંચાયા. અને શિક્ષણ પદ્ધતિઓ પર, બાઇબલના અભ્યાસ પર એમની ઊંડી અસર પડી. પેલી કહેવત પણ એટલે જ પ્રચલિત થઈ હતી ને,
ગઈ
ઇરાસ્મસે ઈંડું મૂક્યું જેને લુથરે સેવ્યું.
ઓહ, એટલે કે ધાર્મિક સુધારણા માટેનું બૌદ્ધિક મેદાન ઇરાસ્મસે તૈયાર કર્યું.
બરાબર. એમનો પરોક્ષ પણ બહુ મોટો ફાળો હતો. અને જુઓ, આજે પણ એમના વિચારો કેટલા પ્રસ્તુત છે. એમની સહિષ્ણુતા, બૌદ્ધિક પ્રામાણિકતા, શાંતિનો આગ્રહ,
અને પેલો યુરોપનો ઇરાસ્મસ પ્રોગ્રામ, એ પણ એમના નામે જ છે ને.
હા, જે લાખો વિદ્યાર્થીઓને બીજા દેશોમાં જઈને ભણવાની તક આપે છે. એમના આંતરરાષ્ટ્રીય અને બૌદ્ધિક આદાન પ્રદાનના આદર્શનું જ પ્રતિબિંબ છે.
એક મજાની વાત એ પણ સાંભળી છે કે ઇરાસ્મસ કદાચ યુરોપના પહેલા એવા લેખક હતા જે માત્ર પોતાના પુસ્તકોના વેચાણથી જ ગુજરાન ચલાવતા હતા. જાણે કે આજના જમાનાના ઇન્ટેલેક્ચ્યુઅલ સેલિબ્રિટી.
સાચી વાત છે. અને એમના કેટલાક કોટ્સ પણ બહુ વિચારવા જેવા છે.
જેમ કે,
એક તો પેલું બહુ પ્રખ્યાત છે, જ્યારે મારી પાસે થોડા પૈસા આવે છે ત્યારે હું પુસ્તકો ખરીદું છું, અને જો કંઈ બચે તો હું ખોરાક અને કપડાં ખરીદું છું.
વાહ, જ્ઞાન માટેનું સમર્પણ દેખાય છે.
બીજું, એમના એડેજિયામાંથી, અંધાના દેશમાં કાણો માણસ રાજા છે, એટલે કે જ્યાં બધે અજ્ઞાન હોય ત્યાં થોડું જ્ઞાન પણ કેટલું મૂલ્યવાન છે.
અને શાંતિ વિશે પણ એમણે કહ્યું હતું ને.
હા, સૌથી અન્યાયી યુદ્ધ કરતાં સૌથી પ્રતિકૂળ શાંતિ વધુ સારી છે. એમનો શાંતિવાદ આમાં સ્પષ્ટ દેખાય છે.
ખરેખર ઇરાસ્મસનું જીવન અને એમના વિચારો આજે પણ આપણને ઘણું શીખવી જાય છે.
નિશૌપણે, ખાસ કરીને અત્યારે જ્યારે બધે ધ્રુવીકરણ આટલું વધી ગયું છે, સંવાદની જગ્યાએ સંઘર્ષ વધુ દેખાય છે, ત્યારે એક સવાલ મનમાં આવે છે.
કરો સવાલ.
કે ઇરાસ્મસે જે રીતે બંને તરફથી ટીકાઓ સહન કરીને પણ એક બૌદ્ધિક મધ્યમ માર્ગ પકડી રાખ્યો, સહિષ્ણુતા અને સમાધાનની વાત કરી, એમાંથી આપણે આજે શું શીખી શકીએ? ઊંડા મતભેદો હોય ત્યાં પણ સંવાદ અને સમજણથી પુલ બાંધવાનો એમનો જે પ્રયાસ હતો, એની સુસંગતતા આજે કેટલી છે એ વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.